चरणोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न पंचैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला એમાં પરિશિષ્ટ પહેલું પાના 137 ઉપર સૌથી નીચેનો પેરેગ્રાફ, આ પૂજ્ય ગુરુદેવ શ્રી ગાંધી સ્વામીના વચનામૃત છે અને સર્વજ્ઞતા વિશે આમાં ઘણી સ્પષ્ટતાઓ કરવામાં આવી છે। અદભુત બધા વચનામૃત છે। એમાં અહીંયા આપણે જે લઈએ છીએ તે 137 પાના ઉપર નીચે છેલ્લું, સર્વજ્ઞ શક્તિવાળા પોતાના આત્મા સામે જુએ તો સર્વજ્ઞતા મળે તેમ છે, પર સામે જોઈએ આત્માનું કાંઈ વળે તેમ નથી। સર્વજ્ઞ શક્તિવાળો પોતાનો આત્મા છે, એવા પોતાના આત્મા સામે જુએ એટલે કે પોતાના આત્મામાં એ લક્ષ કરે તો એને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય। એનું ધ્યેય પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું હોય તો એ ધ્યેયને સિદ્ધ કરવા માટે એને દ્રષ્ટિ પણ સ્વરૂપમાં કરવી પડે, એટલે નિજ સ્વરૂપની દ્રષ્ટિ કરવી એટલે આત્માની સન્મુખતા કરવી। સર્વજ્ઞ શક્તિવાળો જ ભગવાન આત્મા છે એવો પૂર્ણ વિશ્વાસ લાવી અને પોતાના આત્મા તરફ ધ્રુવ તરફ ઢળી જતા એ શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે અને શુદ્ધિની વૃદ્ધિ થતા થતા બધા કર્મોનો ક્ષય થતા કેવળ જ્ઞાન પ્રગટે છે, સર્વજ્ઞતા પ્રગટ થાય છે। પણ આમાંનું કંઈ પર સામે જોઈએ થતું નથી, પરમાં રાગ દ્વેષ કરવાથી થતું નથી। પરના લક્ષ્યે કોઈપણ પુરુષાર્થ કરવામાં આવે તો એથી આત્માનું કંઈ કલ્યાણ થતું નથી, એટલે પર સામે જોઈએ આત્માનું કાંઈ વળે તેમ નથી। અનંતકાળ પર સામે જોયા કરે તો ત્યાંથી સર્વજ્ઞતા મળવાની નથી। ગમે તેટલો કાળ સુધી એ શુભ ભાવમાં રહે અને તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન એમના તરફ દ્રષ્ટિ રાખી અને એમની ભક્તિ, પૂજા, વંદન આદિ કર્યા જ કરે તો પણ એ બધો શુભ ભાવ છે, એથી પુણ્યનો બંધ પડશે પણ પોતાના નિજ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય નહીં। કેમ કે એવા એ કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન બધાએ, સિદ્ધ ભગવાને પણ એ જ રીતે એની પ્રાપ્તિ કરી છે। એ જ રીતે એટલે કે પોતાના સ્વરૂપમાં સન્મુખતા કરીને, ત્યાં સ્થિરતા કરીને એમણે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, એટલે કે સર્વજ્ઞ એવું સ્વરૂપ પોતે એ પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરીને, એના તરફ લક્ષ્ય કરીને પ્રાપ્ત કર્યું છે। એટલે એ જ માર્ગ છે, એમણે પણ એવો જ માર્ગ ઉપદેશ્યો છે, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી। અનંત કાળ પર સામે જોયા કરે તો ત્યાંથી સર્વજ્ઞતા મળવાની નથી, ને નિજ સ્વભાવ સામે જોઈને સ્થિર થતા ક્ષણ માત્રમાં સર્વજ્ઞતા પ્રગટી જાય તેવું છે। જો ક્ષણ માત્ર કહેવા પાછળનો આશય એવો છે કે જો ઉગ્ર પુરુષાર્થ ઉપડ્યો છે અને મુનિ દશા અંગીકાર કરી છે, સમ્યકદર્શી છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત સમ્યક ચારિત્ર છે અને નિશ્ચય ચારિત્ર વર્તે છે, એવો છઠ્ઠે સાતમે ગુણસ્થાનકે જે જીવ છે એ સાતમે ગુણસ્થાનકે ઉગ્ર પુરુષાર્થ કરે છે તો એ અંતર્મુહૂર્તની અંદર શ્રેણી ચડી જાય છે અને એક સહાયક શ્રેણી ચડે છે, તો એ દસમે આવે છે અને દસમે થી પછી બારમે બીજા અંતર્મુહૂર્તમાં આવે અને બધાએ કષાયોનો અભાવ કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે. એટલે કોઈ વધારે સમય જતો નથી. અંતર્મુહૂર્તમાં આઠમું, નવમું, દસમું અને બીજા અંતર્મુહૂર્તની અંદર બારમું અને શુક્લ ધ્યાન પ્રગટે અને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. એટલે સાચો પુરુષાર્થ, નિશ્ચયથી જેને પુરુષાર્થ કહેવામાં આવે, સાચો પુરુષાર્થ એટલે નિશ્ચય, ચારિત્ર, ઉગ્ર પુરુષાર્થ એટલે તપ. એ તપ એ અંતરંગ તપ છે, કોઈ બાહ્યમાં તપ નથી. પોતાના સ્વરૂપમાંથી પોતાના લક્ષ્યને ક્યાંય ખસવા ન દેવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે, ઉગ્રમાં ઉગ્ર પુરુષાર્થ છે, એ તપ છે. તપ એટલા માટે છે કે બાહ્યમાં ગમે તેવા સંયોગો આવે, ઉપસર્ગ આવે, પરિસર આવે, ગમે તે થતું હોય છતાં પણ પોતે વિચલિત નથી થતો, પોતે વિચલિત નથી થતો અને સ્વરૂપમાં લક્ષ્ય કર્યો કરીને રહ્યો છે તો ત્યાં ને ત્યાં એ સ્થિરતા કરીને રહી જાય છે. એટલે એ સર્વોત્કૃષ્ટ તપ છે, એવું એ તપ છે. અને એવું તપ થતાં એને કોઈ વધારે સમય લાગતો નથી કેવળ જ્ઞાન પ્રગટ કરવામાં. એ બારમે ગુણ સ્થાને છે તો અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે, એટલે સર્વજ્ઞતા અને પ્રાપ્ત કરી લે છે. એના પછીનું વચનામૃત છે, સર્વજ્ઞતા પ્રગટ્યા પહેલા સાધક દશામાં જ આત્માની પૂર્ણ શક્તિની પ્રતીત હોય છે. પૂર્ણ શક્તિની પ્રતીત કરીને તેનો આશ્રય લેવાથી જ સાધક દશા શરૂ થઈને પૂર્ણ દશા પ્રગટે છે. સર્વજ્ઞતા પ્રગટ્યા પહેલા સાધક દશામાં જ આત્માની પૂર્ણ શક્તિની પ્રતીત હોય છે. પૂર્ણ શક્તિની પ્રતીત કઈ રીતે હોય છે કે જેમ પેલી બીજ છે એ હજી પૂનમ થઈ નથી, પૂરેપૂરો ચંદ્ર એમાં દેખાતો નથી, પ્રકાશિત ભાગ તો બહુ ઓછો છે, તેમ છતાંય એમાં ખ્યાલ આવી જાય છે કે આખો ચંદ્ર કેવો હશે, પૂર્ણ સ્વરૂપ કેવું હશે, એ બીજને જોવાથી ખ્યાલ આવે છે. એ રીતે જેને સમ્યક દર્શન થયું છે એવો સાધક જીવ એ સમ્યક દર્શનમાં જે અપૂર્વ આનંદ અને અપૂર્વ સુખની જે ક્ષણો એને વેદાય છે, જે અપૂર્વ આનંદ એને એ થોડી ક્ષણો માટે થયો છે અને પોતાના સ્વરૂપનું એ ધ્યાન થયું છે અને ભાન થયું છે અને આત્માનું જ્ઞાન થયું છે, એવી એ અદ્ભુત દશા જે છે એના દ્વારા એ પૂર્ણ દશા કેવી હોય એનો એને પૂરેપૂરો ખ્યાલ આવી જાય છે. એટલે પૂર્ણ સ્વરૂપ કેવું છે, પૂર્ણ શક્તિ પ્રગટ થાય તો કેવું હોય એની પ્રતીત એને થઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે સર્વજ્ઞતા ભલે હજી પ્રગટ નથી થઈ, કેવળ જ્ઞાન નથી પ્રગટ થઈ, છતાં પણ એ કેવળ જ્ઞાનનો અંશ એવું સમ્યક જ્ઞાન છે તો એ સમ્યક જ્ઞાનમાં એને એનો ખ્યાલ આવી જાય છે. સમ્યક દ્રષ્ટિ થયો છે અને એ અનુભવ સહિતની દશા છે તો એને સર્વજ્ઞતા પ્રગટ્યા પહેલા એ સાધક દશામાં જ આત્માની પૂર્ણ શક્તિ, આત્માના શુદ્ધ સ્વરૂપની પૂર્ણ દશા એની પ્રતીત હોય છે. અને પૂર્ણ શક્તિની પ્રતીત કરીને તેનો આશ્રય લેવાથી જ સાધક દશા શરૂ થઈને પૂર્ણ દશા પ્રગટે છે. એવી પૂર્ણ શક્તિનો વિશ્વાસ કરીને, એવી શ્રદ્ધા કરીને, પૂર્ણતાનો એને ખ્યાલ આવી ગયો છે તો એવી પૂર્ણ શક્તિ પોતાની છે એવો પૂરેપૂરો વિશ્વાસ રાખીને એ પૂર્ણનો, શુદ્ધનો, જે પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરે છે, પર્યાયનો નહીં. શુદ્ધ પોતાનું સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે, એમાં ક્યાંય અધુરાશ નથી, અપૂર્ણતા નથી, કોઈ ખામી નથી, કોઈ દોષ નથી, એવા શુદ્ધ સ્વરૂપ જે ત્રિકાળ રહેવાવાળું છે, જે શાશ્વત છે, જે અનાદિનું છે, એવા શુદ્ધ નિર્મળ સ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય કરવાથી એ સાધક દશામાં એ ઘણી શુદ્ધિની વૃદ્ધિ કરે છે, કર્મોનો ક્ષય કરે છે, નિજરા થાય છે અને પરમ શુદ્ધ દશાને એ પ્રાપ્ત કરી લે છે, એમ એ સાધક દશાથી શરૂ થઈ અને પૂર્ણ દશાને પ્રગટ કરે છે. એના પછી આગળ વચનામૃતમાં કહે છે કે અહો, આ મારું સર્વજ્ઞ પદ પ્રગટવાની તાકાત મારામાં વર્તમાન ભરી જ છે. મારું સર્વજ્ઞ પદ પ્રગટવાની તાકાત મારામાં વર્તમાન ભરી જ છે. આમ સ્વભાવ સામર્થ્યની શ્રદ્ધા કરતાં જ તે અપૂર્વ શ્રદ્ધા જીવને બહારમાં ઉછાળા મારતો અટકાવી દે છે અને તેના પરિણમનને અંતર્મુખ કરી દે છે. શું વિશ્વાસ કેવો છે કે મારું સર્વજ્ઞ પદ છે અને એવું સર્વજ્ઞ પદ પ્રગટ કરવામાં મારે ક્યાંય બહાર કોઈના આશ્રયની, કોઈની મદદની, કોઈ નિમિત્તોની જરૂર નથી. એ સર્વજ્ઞ પદ પ્રગટ કરવાની શક્તિ બધી મારામાં ભરી છે, એટલું જ નહીં વર્તમાનમાં પણ એ શક્તિ ભરી છે. વર્તમાનમાં મારામાં એવી શક્તિ ભરી છે કે જે દ્વારા હું મારા સર્વજ્ઞ પદને પ્રગટ કરી શકું. પર્યાયમાં સર્વજ્ઞતા આવે એવી સર્વજ્ઞતા લાવવા માટે જે પુરુષાર્થ કરવો પડે એ પુરુષાર્થ કરવાની બધી જ તાકાત મારામાં પડી છે. મારે બીજે ક્યાંય એ શોધવા જવું પડે એવું નથી. સર્વજ્ઞ પદની પ્રાપ્તિ માટે જે કંઈ કરવું પડે એ બધું અંતરમાંથી પ્રગટ થશે, બહારમાંથી ક્યાંયથી થવાનું નથી. દ્રષ્ટિ આત્માની સન્મુખ કરવાની છે. આત્મા તરફ દ્રષ્ટિ કરીને પૂરેપૂરા વિશ્વાસ સાથે, મારું સ્વરૂપ પૂર્ણ છે એવા પૂર્ણ વિશ્વાસ સાથે જો પુરુષાર્થ કરવામાં આવે તો પહેલા મિથ્યાત્વ જાય અને સમ્યક દર્શન પ્રગટે, અને પછી ફરી ફરીને એવો જ પુરુષાર્થ કરવામાં આવે તો પછી ત્યાં થોડી ક્ષણોની લીનતા થાય, પોતાના સ્વરૂપમાં લીનતા થાય, અપૂર્વ એવો આનંદ, એનો સમયગાળો વધતો જાય. અને સંવરની દશા હોવાને કારણે નવા કર્મબંધ થાય નહીં. આત્માના સ્વરૂપના ભાવે રહ્યો છે એટલે શુદ્ધ ભાવે રહ્યો છે તો એના નિમિત્તે પૂર્વના કર્મો જે છે એનો ક્ષય થાય, એટલે કે કારમણને રજકણો છૂટા પડી જાય. આવી અદ્ભુત દશા એને આત્માને લક્ષે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવમાં ઢાળી દેતા થાય છે. આ બધી તાકાત, આ બધી શક્તિ એની પોતાની છે, એવું વીર્ય એનું પોતાનું છે. એટલે જો એ નિર્ણય કરે છે અને એવો જ પુરુષાર્થ કરે છે પૂરેપૂરા વિશ્વાસ અને શ્રદ્ધાપૂર્વક, તો એને એ પ્રગટ થયા વિના રહેતી નથી. એ શક્તિ ક્યાંય ચાલી ગઈ નથી, એ કોઈ રીતે આવરાઈ ગઈ નથી, એનો કોઈ રીતે છેદ થયો નથી. એ વર્તમાનમાં પણ એવી શક્તિ એ મારામાં પડી છે એટલો એને આત્મવિશ્વાસ લાવી અને જેમ સર્વજ્ઞએ પુરુષાર્થ કર્યો એવો જ પુરુષાર્થ એણે કરવાનો છે. સર્વજ્ઞએ પણ જ્યારે છદ્મસ્થ અવસ્થામાં હતા ત્યારે આ જ શ્રદ્ધા અને આ જ વિશ્વાસપૂર્વક કે આહો મારું પદ તો સર્વજ્ઞ પદ છે, એવો વિશ્વાસ, એવી શ્રદ્ધા સાથે જ એમણે પુરુષાર્થ કર્યો અને એવું સર્વજ્ઞ પદ પ્રગટ કરવાની તાકાત મારામાં પડી છે, મારે ક્યાંય બીજે જવાની જરૂર નથી, એવા વિશ્વાસ સાથે એમણે જે પુરુષાર્થ કર્યો એ દ્વારા સર્વજ્ઞતાને પ્રાપ્ત કરી. આપણે પણ એનો દાખલો લઈને, એ ઉદાહરણ લઈને, એમાંથી બોધપાઠ લઈને આપણે પણ એવો જ પુરુષાર્થ કરવાનો છે કે મારામાં જ બધી તાકાત ભરી છે, સર્વજ્ઞ પદ મારામાં છે, એટલું જ નહીં પણ એ સર્વજ્ઞ પદને પ્રાપ્ત કરવાની પણ મારામાં જ શક્તિ પડી છે, એ માટે મારે બીજે ક્યાંય બહારમાં ફાંફા મારવાની જરૂર નથી. એટલે આમ સ્વભાવનું સામર્થ્ય, સ્વભાવમાં એ તાકાત પડી છે એવું એને સામર્થ લાગે, એવા સામર્થ્યનો વિશ્વાસ બેસે, એવા સામર્થ્યની શ્રદ્ધા થાય, તો પછી એ શ્રદ્ધા અપૂર્વ શ્રદ્ધા છે ને એવી અપૂર્વ શ્રદ્ધા જીવને બહાર ઉછાળા મારતો અટકાવી દે છે. એટલે બહાર તરફની એની વૃત્તિ, બહારનું લક્ષ્ય, એ બધું એનું અંતર તરફ વળી જાય છે. બહારમાં જવાને બદલે એ અંતરમાં જાય છે. બહારમાં એના જ્ઞાન દર્શનના ઉપયોગ રખડતા હતા એને બદલે પોતાના સ્વરૂપમાં એ જ્ઞાન દર્શનના ઉપયોગ સ્થિર થાય છે. એનું લક્ષ્ય પોતાના નિર્મળ શુદ્ધ સ્વરૂપમાં રહેવાનું થાય છે. પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપે એને પરિણમવું છે. પોતાનો જ્ઞાન આનંદ સ્વભાવ છે એવા જ્ઞાન આનંદ સ્વભાવે એને રહેવાનું છે. માત્ર આટલું કરવાનું છે અને એ કરવા માટે એને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળવાના છે આત્માની સન્મુખતા કરવાની છે. પહેલા વિકલ્પ સહિત એ દશા થશે અને પછી વિકલ્પ બહાર રહી જશે અને પોતે પોતાના સ્વરૂપમાં એક રૂપ થઈ જશે. એમાં કોઈ દ્વેત રહેશે નહીં. હું જુદો અને મારા આત્માનું સ્વરૂપ જે છે તે જુદું, એમ એવો ભેદ પણ એવો ભેદ રહેશે નહીં. જે સ્વરૂપ છે એ સ્વરૂપે પોતે જ પરિણમી જાય છે. જ્ઞાન સ્વરૂપ છે આત્માનું, તો એવા જ્ઞાન સ્વરૂપે પોતે જ પરિણમી જાય છે, એવી એક રૂપતા ત્યાં થઈ જાય છે. એ બધું સ્વભાવના સામર્થ્યની શ્રદ્ધા કરતા બહારમાંથી ઉપયોગને પાછો ખેંચીને પલટાવીને અંતર તરફ લઈ જતા થાય છે. એટલે હવે એને બહારમાં જે ઉછળવા પણ થતું હતું, બહારમાં જવા પણ થતું હતું, એ થતું નથી અને એ પરિણામને અંતર્મુખ કરી દે છે. એટલે એને કેવળ જ્ઞાન સુધીની દશા પ્રાપ્ત થાય છે. આગળ વધતા વધતા એ ગુણ શ્રેણી ચડતા ચડતા છેવટે કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે અને અંતે એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરી લે છે. સ્વભાવ સન્મુખ થયા વિના સર્વજ્ઞત્વ શક્તિની પ્રતીત થાય નહીં. સૌથી અગત્યની વાત આ જ છે. સ્વભાવની સન્મુખ ન થાય, સ્વભાવ તરફ વળતો નથી. સ્વભાવ પોતાનો ભાવ, પોતાનો ભાવ બીજા કોઈ રીતે બીજા કોઈ રૂપે હોય નહીં. સ્વભાવ એ શુદ્ધ ભાવ છે. આત્મા નિર્મળ શુદ્ધ છે, અનંત ગુણોનો પિંડ છે અને એ અનંત ગુણોનું પરિણમન શુદ્ધ નિર્મળ થઈ રહ્યું છે. એ નિર્મળ શુદ્ધ પરિણમનમાં સુખ અને આનંદની જ પ્રાપ્તિ હોય, બીજું કંઈ હોય નહીં. એને આનંદ અને સુખ શાંતિ જ વેદાય, એ સિવાય બીજું કંઈ હોય નહીં, એવો જ એનો સ્વભાવ છે. અને એવા સ્વભાવની પાસે પહોંચવાનું છે, પછી એવા સ્વભાવ રૂપે પોતે થઈ જવાનું છે, પછી બે પણ રહે નહીં એવા પોતે સ્વભાવની સન્મુખ થઈ અને સ્વભાવ ભાવે જેવો ભાવ સ્વનો છે શુદ્ધ નિર્મળ, એવા ભાવે એને રહેવાનું છે, એવા ભાવે એને પરિણમવાનું છે. અને એવું થતાં એ શ્રેણી ચડી જાય છે અને સર્વજ્ઞત શક્તિનો એને અનુભવ થાય છે, એવી પ્રતીત થાય છે. બધું જ અંતરમાં ભર્યું પડ્યું છે, અંતર્મુખ થવાથી એની પ્રાપ્તિ થાય. બહારનું લક્ષ એને હટાવવાનું છે. વિકલ્પ રહિત નિર્વિકલ્પ દશામાં, ધ્યાનની દશામાં, શાંત દશામાં પોતાના સ્વરૂપને મહાત્મ લાવી અને એને વાગોળતા એની અંદર જતા એ વસ્તુની પ્રાપ્તિ થાય. બીજી કોઈ રીતે એ માર્ગમાં સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. કોઈ ભક્તિનો માર્ગ નથી. પરની ભક્તિથી શુભ ભાવ થાય, પુણ્યનો બંધ પડે, પણ પરની ભક્તિથી પોતાના સ્વરૂપમાં જવાય નહીં, શુદ્ધ દશા પ્રાપ્ત થાય નહીં, સંવર પણ થાય નહીં. પરની ભક્તિથી શુભ ભાવ થાય ને પુણ્યનો બંધ પડે, એટલે કર્મનો બંધ તો પડે જ, ભલે શુભ બંધ છે પુણ્યનો બંધ છે તો પણ એ બંધ છે. જ્યારે સ્વરૂપના લક્ષે સંવર થાય, સ્વરૂપના લક્ષે જ સંવર થાય, બીજી કોઈ રીત એની છે નહીં. સંવર અને નિજરા બંને સાથે હોય ત્યારે સાચા અર્થમાં એ સકામ નિજરા કહેવાય. એ વિના નિજરા તો દરેક સમયે સમયે થાય છે. જૂના કર્મનો ક્ષય થાય છે, સ્થિતિબંધ પૂરો થાય છે, ઉદયમાં આવે છે અને જૂના કર્મનો ક્ષય થાય છે, કારણ રજકડો છૂટા પડી જાય છે. પણ જે સંયોગો ઉત્પન્ન થાય છે એ વખતે એ નવા કર્મ બાંધી લે છે. એટલે આવું તો દરેક સમયે સમયે એને નિર્જરા તો થઈ રહી છે, પણ એ નિર્જરા કેવી છે? એ અકામ નિર્જરા છે. જેટલી નિર્જરા કર્મની થાય છે એ વખતે એ સાથે જે પહેલા જ એ નવા કર્મો બાંધી લે છે. જેટલા કર્મનો ક્ષય થાય છે એટલા જ કેથી વધુ, કેટલી કેથી ઓછા, પણ એક નવા કર્મો બાંધી જ લે છે. એટલે કર્મ તો રહે જ છે, કર્મ તો એને રહે જ છે. ભાવવંતો એ કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. પોતાનો જે સ્વભાવ છે એવા ભાવનું મરણ થાય છે અને વિકારી વિભાવ ભાવને લીધે એને આશ્રવને બંધ થયા જ કરે છે, થયા જ કરે છે. પણ અહીંયા તો એમ કહેવું છે કે સંવરની જો દશા થાય, અને સંવરની દશા થાય કેવી રીતે? કે જેમાં આશ્રવ ન થાય એ સંવર છે, આશ્રવ નથી થતા તો સંવર છે. તો એ સંવરની દશા થાય કેવી રીતે? તો કે સ્વરૂપના લક્ષે સ્વભાવ ભાવે પરિણમવાથી સંવરની દશા થાય, બીજી કોઈ રીત નથી. એટલે એવી દશા થાય તો જ એ સાચા અર્થમાં નિજરા થાય, એ સકામ નિજરા છે. નવા કર્મનો બંધ પડતો નથી અને ધીરે 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 કર્મનો ક્ષય થતા થતા એ મુક્તિની અવસ્થાને એ પ્રાપ્ત કરી લે છે. એના પછીનું વચનામૃત છે. અહીંયા અંતર્મુખ થઈને સર્વજ્ઞત શક્તિની પ્રતીત કરતા તેમાં મોક્ષની ક્રિયા, ધર્મની ક્રિયા આવી જાય છે. ધર્મ શું? ધર્મ ક્યાં છે? ધર્મની શરૂઆત ક્યાંથી થાય? ધર્મ એટલે સુખી થવું. સુખ કેવું? તો કે જે સુખ જાય નહીં તેવું, જે શાશ્વત રહે તેવું. એવું સુખ ક્યાં છે? એવું સુખ આત્મામાં છે, પોતાના સ્વરૂપમાં એવું સુખ પડ્યું છે. અને એવા સુખની પ્રાપ્તિ કરવા માટે, એવા સુખની પ્રાપ્તિ માટે તે અંતર્મુખ થાય છે. બહાર તરફથી પોતાના બધા જ વલણોને, બહાર તરફના વિકારી ભાવોને એ સમેટી લે છે, બહારની વૃત્તિને એ સંક્ષેપી લે છે અને એ અંતર તરફ ઢળે છે. એ અંતર્મુખ થાય છે. તો એવો અંતર્મુખ થઈને સર્વજ્ઞત્વ શક્તિની પ્રતીત કરતા, સર્વજ્ઞત્વ શક્તિની પ્રતીત જેમ પહેલા આપણે અગાઉના વચનામૃતમાં લીધું એ જ પ્રમાણે પ્રતીત કરતા તેમાં મોક્ષની ક્રિયા, એ ધર્મની ક્રિયા આવી જાય છે. મોક્ષ માટેનો બીજો કોઈ પુરુષાર્થ, બીજી કોઈ ક્રિયા કરવાની રહેતી નથી. એટલે એ જ ધર્મ છે. અને એ અંતર્મુખ થઈને સ્વભાવ ભાવે પરિણમતા થાય છે. જે જીવ સ્વભાવ સન્મુખ થઈને તેની પ્રતીત કરતો નથી, પોતાના શુદ્ધ નિર્મળ સ્વભાવની પ્રતીત કરતો નથી, અનંત ગુણના પિંડ ભગવાન આત્માનું અવલોકન કરતો નથી, એને નિહાળતો નથી, એના દર્શન કરતો નથી, એની શ્રદ્ધા કરતો નથી, એનું જ્ઞાન કરતો નથી, અને નિમિત્તની સન્મુખતાથી લાભ માને છે કે નિમિત્તથી મને કંઈક પ્રાપ્ત થાય, કોઈના નિમિત્તે, પરના નિમિત્તે, બાહ્ય નિમિત્તોથી મને લાભ થાય એવું જે માને છે, તે જીવને વિષયોમાંથી સુખબુદ્ધિ ટળી નથી અને સ્વભાવ બુદ્ધિ થઈ નથી. એને હજી બહારમાંથી કંઈક પ્રાપ્ત કરવાની ખેવના છે, બહારમાંથી કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા રહી છે, બહારમાંથી કંઈક પ્રાપ્ત કરી શકાય છે એવી બુદ્ધિ વર્તે છે, તો એ મિથ્યાદ્રષ્ટિ છે. અને એવો મિથ્યાદ્રષ્ટિ જીવ હજી વિષયોની આસક્તિ સહિત છે, વિષયોમાં જ સુખની બુદ્ધિ માને છે, એને હજી ગતિ કરવી છે. એને દેવલોકની ગતિ એવી કોઈ ગતિ કરવાના હજી ઊંડે ઊંડે ભાવ પડ્યા છે, ઊંડે ઊંડે હજી એને એવી ઈચ્છાઓ પડી છે. એટલે એને સ્વભાવ ભાવ કેવો છે એનો ખ્યાલ નથી, શુદ્ધ ભાવ કેવો છે એનો ખ્યાલ નથી, અને એ સ્વભાવની અંદર શું પડ્યું છે, કેવા આનંદ સુખ શાંતિ પડ્યા છે એનો પણ એને ખ્યાલ નથી. એટલે એની એવી બુદ્ધિ સ્વભાવની બુદ્ધિ થઈ નથી, એને વિષયોમાંથી સુખ બુદ્ધિ ટળી નથી અને સ્વભાવની બુદ્ધિ થઈ નથી. એના પછી છે વચનામૃત, સ્વભાવની બુદ્ધિવાળો ધર્મી જીવ એમ જાણે છે કે માથું કાપનાર કસાઈ કે દિવ્ય વાણી સંભળાવનાર વિતરાગ દેવ એ બંને મારા જ્ઞાનના જ્ઞેયો છે. તે જ્ઞેયોને કારણે મને કાંઈ નુકસાન કે લાભ નથી, તેમજ તે જ્ઞેયોને કારણે હું તેને જાણતો નથી. જો બહુ સરસ વાત મૂકી દીધી છે, બહુ વિચારવા જેવી વાત છે. જગત આખું છ દ્રવ્યો, છ પ્રકારના દ્રવ્યોનો સમૂહ, એ આખું મારાથી જુદું છે, હું એનાથી જુદો છું. મારું સ્વરૂપ એ પોતાનું સ્વરૂપ, સ્વરૂપ મારું રૂપ, મારું રૂપ એટલે શુદ્ધ રૂપ, મારું ત્રણેય કાળ રહેવા વાળું સ્વરૂપ, નિજ સ્વરૂપ, એ બીજા બધાથી જુદું છે, ભિન્ન છે. બીજું બધું મારે માટે પર છે. પછી પરમાં ગમે તે હોય, કેવળી ભગવાન હોય, તીર્થંકર ભગવાન હોય, સિદ્ધ ભગવાન હોય, મુનિ મહારાજ હોય, ગમે તે હોય, એ બધા મારે માટે, એ બધા પર છે. જો પર કહેવાથી એમાં કોઈ તિરસ્કારનો ભાવ નથી આવતો. પર કહીએ છીએ એટલે સ્વથી જુદું, તે પર. મૂળ તો લોકોને અભ્યાસ નહીં ને એટલે સમજ નથી, એટલે ઊંધા અર્થ કરે છે. ભગવાનને તમે પર કહી દીધા, તીર્થંકર ભગવાનને પર કહી દીધા, અરે ભાઈ લાખ વાર પર. ગુરુદેવ પણ એમ કહે છે કે એક વાર નહીં, એક લાખ વાર એ પર જ છે. કેમ પર છે? તો કે સ્વ એક જ હોય, સ્વને જે સ્વ છે એના સિવાય બીજું બધું પર હોય. એના માતા પિતા ભાઈ બહેન બધા એને માટે પર કહેવાય. એટલે પર છે એટલે ખરાબ છે એમ ક્યાં કહેવું છે? પર છે એટલે એનો તિરસ્કાર કરવો એમ ક્યાં કહેવું છે? એમ તો કઈ કહ્યું નથી, પણ સ્વ અને પરનો ભેદ કરવો છે. કેમ કે દ્રષ્ટિ સ્વ તરફ કરવી છે તો જેટલું પર છે એ બધું સમજવું પડશે, અને બધું સમજવા જતા એને અનંતકાળ ચાલ્યો જાય તો પણ એ સમજી નહીં શકે. એને બદલે એ સ્વને સમજે તો એ સ્વ સિવાય જે છે તે બધું પર બહુ સહેલું થઈ જાય. જેમ કે આપણે એમ કહીએ કે હું સુરતમાં છું એટલે પછી આખી દુનિયાના બધા શહેરો અને ગામોના નામ બોલવાની જરૂર ન પડે કે એ બધા ગામમાં હું નથી. હું એમ કહું કે હું સુરતમાં છું ને એને બદલે હું એમ કહું કે હું શિકાગોમાં નથી, હું એલએમાં નથી, હું સાન ફ્રાન્સિસ્કોમાં નથી, હું ડલાસમાં નથી, તો હું કેટલા શહેરોના નામ બોલીશ? એનો કોઈ પાર નહીં આવે. કેટલા સિટી છે અને કેટલા દેશ છે, બધાના સિટી અને પછી એના નાના નાના વિલેજ, બધી જગ્યાએ હું નથી, પણ એની જગ્યાએ હું ક્યાં છું? તો હું સુરતમાં છું એમ કહું છું, એમાં બધું આવી જાય છે. એટલે સ્વ શું છે એને જાણીએ એટલે એ સ્વ સિવાય જે કંઈ બધું રહ્યું તે બધું પર છે. એવું સ્વ અને પરનું ભેદ જ્ઞાન એ અતિ 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 મહત્વનું છે. અને બીજી વાત કે સ્વ જે છે એનું સામર્થ્ય કેવું છે એનું મહાત્મા આવવું જોઈએ, કે સ્વ એટલે ભગવાન આત્મા પોતે, એનું કેવું સ્વરૂપ છે એને જાણવું જોઈએ, અને એ સ્વરૂપમાં શું ભર્યું પડ્યું છે એનું મહાત્મા આવવું જોઈએ, એની મહાનતા સમજાવવી જોઈએ. મહાત્મા આવવું જોઈએ એટલે એની મહાનતા એને સમજાવવી જોઈએ. એટલું થાય તો પછી એ સ્વ તરફ વળે અને પુરુષાર્થ ઉપડે. સ્વભાવની બુદ્ધિવાળો, સ્વભાવ પોતાનો જેવો ભાવ છે એવા ભાવની બુદ્ધિવાળો ધર્મી જીવ, એવી જેને બુદ્ધિ થઈ છે, જેને અનુભવ્યું છે સ્વ અને અનુભવ્યું છે, એવો ધર્મી જીવ એ જાણે છે. શું જાણે છે? કે બીજું બધું જે જણાય છે તે બધું જ્ઞેય છે. પોતાના સ્વરૂપ સિવાય, પોતાના આત્મા સિવાય જે કંઈ બીજું અન્ય જણાય છે, સ્વ સિવાય બીજું બધું, એ બધું જ જ્ઞેય છે. એ જ્ઞાનમાં જણાય એવું બધું જ્ઞેય છે. એટલે જ્ઞેયમાં બધું જ આવી જાય, એ માથું કાપનાર કસાઈ પણ આવી જાય, એ કસાઈ હિંસા કરનારો કસાઈ પણ આવી જાય, પોતાને ઇન્જરી કરતો હોય, મારતો હોય તો એ મારનારો પણ આવી જાય, અને દિવ્ય વાણી સંભળાવનારા એ વિતરાગ દેવ તીર્થંકર ભગવાન પણ એમાં આવી જાય, અનંત સિદ્ધો પણ એમાં આવી જાય, અનંત મુનિઓ પણ આવી જાય, ગણધર ભગવાન પણ આવી જાય, આચાર્ય ભગવાન પણ આવી જાય, સામાન્ય બધા જીવો મિથ્યાદ્રષ્ટિ છે એ પણ એમાં આવી જાય, એકેન્દ્રિય જીવો પણ આવી જાય, અને બે ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય બધા જ આવી જાય, કોઈ બાકી રહે નહીં, બધા પૂતગળો પણ એમાં આવી જાય. અનંત અનંત જીવો છે અને એના કરતા અનંત ગણા પૂતગળો છે, પૂતગળ પરમાણુઓ છે, એ બધા એમાં આવી જાય, કોઈ બાકી રહેતું નથી. એ છે દ્રવ્યો એનાથી જુદા છે, એ બધા એમાં આવી જાય, એ બધા એના જુદા પર છે, એ બધા એ જ્ઞેય છે. એટલે કે એને જ્ઞાનમાં જણાય એવા છે, જે જ્ઞાનમાં જણાય તે બધા જ્ઞેય, સર્વજ્ઞના જ્ઞાનમાં જે જણાય એ બધું જ જ્ઞેય છે. સર્વજ્ઞ કોને ન જાણે, સર્વજ્ઞ સર્વને જાણે છે, તો બધું જ જ્ઞેય છે. અને એ જ્ઞેય તરફ, એ જ્ઞેય છે એવી દ્રષ્ટિ રાખવાને બદલે એ સારું છે ને ખરાબ છે જો એવી દ્રષ્ટિ રાખી તો પછી એમાં રાગ થશે ને દ્વેષ થશે ને પછી એમાંથી નીકળવું ભારે પડશે. એટલે એ બધું એને જ્ઞેય તરીકે ભાસવું જોઈએ એમ અહીંયા તો કહેવું છે. એ દરેક વસ્તુ એને જ્ઞેય તરીકે દેખાવી જોઈએ, એમાં એ સારું ખરાબ એવી દ્રષ્ટિ ન થવી જોઈએ, માત્ર એ જ્ઞેય છે. એ બધા પરિણમન કરી રહ્યા છે તો એ પોતે પોતાના કારણે પરિણમન કરી રહ્યા છે. એ બધાનો હું જાણનારો જ્ઞાતા છું અને એ બધું જ્ઞેય છે, મારા જ્ઞાનની પર્યાય એને જાણે છે, પણ એની સાથે જોડાતી નથી ને એની અંદર કંઈ કરતી નથી, એવી દ્રષ્ટિ એને હોવી જોઈએ. બધું જ્ઞેય છે. એટલે અહીંયા કહે છે કે સ્વભાવની બુદ્ધિવાળો ધર્મી એમ જાણે છે કે માથું કાપનાર કસાઈ કે દિવ્યવાણી સંભળાવનાર વિતરાગ દેવ એ બંને મારા જ્ઞાનના જ્ઞેયો છે. તો આપણે એ વાત કરી રહ્યા છીએ કે સ્વભાવની બુદ્ધિવાળો ધર્મી જીવ એમ જાણે છે કે એ માથું કાપનાર કસાઈ છે કે દિવ્ય વાણી સંભળાવનાર વિતરાગ દેવ એ બંને મારા જ્ઞાનના જ્ઞેયો છે. ત્યાં સુધી તો વાત બરાબર છે, પણ અહીંયા લોકોને વાંધો પડે એ આ બીજું વાક્ય છે, એમાં વાંધો પડે કે એમાં એમ કહ્યું છે કે તે જ્ઞેયોને કારણે મને કાંઈ નુકસાન કે લાભ નથી, તે તેમજ તે જ્ઞેયોને કારણે હું તેને જાણતો નથી. આ વાત જરા સમજવાની છે. એ જ્ઞેયોને કારણે મને કાંઈ લાભ કે નુકસાન નથી, એટલે એમ લઈ લે કે શું દિવ્ય વાણી સંભળાવનાર વિતરાગ દેવને કારણે મને કોઈ લાભ નથી? તમે તો એમ કહો છો. પ્રભુ જરા ધીરો પણ, અહીંયા કહેવાની વાત જુદી છે, અહીંયા અપેક્ષા સમજવાની છે કે જ્ઞેય જે છે તો જ્ઞેય એ સ્વરૂપમાં દ્રષ્ટિ કરવા માટે શું કરે? જ્યારે સ્વરૂપની દ્રષ્ટિની વાત કરતા હોય, સર્વજ્ઞતાની વાત કરતા હોઈએ, તેમાં જે જ્ઞેય છે એ જ્ઞેય દ્વારા સ્વરૂપમાં જવાતું નથી, જ્ઞેય દ્વારા જવાતું નથી. એટલે એ અપેક્ષાથી અહીંયા વાત કરી છે કે એ ગમે તે હોય, એ બધું જ એ જ્ઞેય તરીકે લેવામાં આવે તો પછી એને પોતાના સ્વ તરફ જવાનું થાય. એ જ્ઞેય એટલે બધું પર છે, સ્વથી જુદું છે એવું ભેદ જ્ઞાન કરવા માટે થઈને આ અહીંયા કહેવામાં આવ્યું છે. બાકી નિમિત્ત કારણ તરીકે આપણે સમજીએ છીએ કે દિવ્ય વાણી છે, વિતરાગ દે ભગવાનની જે દિવ્ય વાણી જે છે એ એવું ભાવસ્વરૂપ પ્રગટ કરવા માટે એ નિમિત્ત કારણ હોય, પણ અહીંયા એ વાત નથી. અહીંયા તો એ વાત કહેવી છે કે એ જ્ઞેય માત્ર જે છે એ જ્ઞેય માત્ર એ જ્ઞાનમાં જણાય છે, અને એ જ્ઞાનમાં જણાય છે તેથી કંઈ હું પારા સ્વરૂપમાં જઉં છું એમ નથી. એટલે મને એ રીતે અહીંયા કોઈ રીતે નુકસાન કરતા કે લાભ કરતા નથી. એટલે જ્ઞેયો સાથે જોડાવાથી ભાવ થાય, જ્ઞેય સાથે જોડાવાને કારણે શુભ ભાવ કે અશુભ ભાવ થાય. જ્ઞેય સાથે જોડાતો નથી તો એને સંવર જ વર્તે છે, પોતાના સ્વભાવ ભાવે રહે છે અને એને જ્ઞેય તરીકે જાણે છે તો એને સંવર રહે છે. અને બીજી વાત અહીંયા કીધી કે તે જ્ઞેયોને કારણે હું તેને જાણતો નથી. એ જ્ઞેયો છે માટે હું જાણું છું એમ નથી. જ્ઞેય જણાય છે એ એના કારણે જણાય છે, કેમ એ જણાવવું જે છે એ મારા જ્ઞાનની પર્યાય છે, જ્ઞેય છે માટે જણાય છે એમ નથી. આ થોડું અઘરું પડશે, પણ સર્વજ્ઞનો વિચાર કરીએ તો એ સહેલાઈથી સમજાય તેવું છે કે સર્વજ્ઞ બધી જ પર્યાયોને જાણે છે, જે ભવિષ્યમાં થવાની છે એ બધી પર્યાયોને પણ જાણે છે, એ પર્યાયો થઈ નથી છતાં પણ જાણે છે. એ સર્વજ્ઞતા કેવી છે? તો કે એ સર્વજ્ઞતામાં એ જે જ્ઞાન થાય છે એ જગતના બધા જ પદાર્થોની બધી જ પર્યાયોનું જ્ઞાન પ્રભારૂપે થાય છે, કે જે હજી પર્યાયો થઈ નથી એનું. એટલે એનો અર્થ એ થયો કે એ જ્ઞેયો એ છે નહીં તો પણ એ જણાય છે, એ જ્ઞેય તરીકે જણાય છે. એટલે એ હોય તો જ જણાય એમ નથી. એ જ્ઞાનનો સ્વભાવ છે, જ્ઞાનનો એવો સ્વભાવ છે કે એ જ્ઞેય માત્રને જાણે. એ જ્ઞેય સામે આવે તો જાણે એમ નહીં, જ્ઞેય સામે ન હોય તો પણ જ્ઞેયને જાણે, એવો જ્ઞાનનો ઉત્કૃષ્ટ સ્વભાવ છે એ સર્વજ્ઞ પણું છે. અને એવી સર્વજ્ઞતા દરેક જીવમાં ભરી પડી છે, એને પ્રગટ કરવાની છે. એટલે એ અપેક્ષાથી અહીંયા કહેવામાં આવ્યું છે, રાગ દ્વેષ વગર સમસ્ત જ્ઞેયોને જાણી લેવાની સર્વજ્ઞ શક્તિ મારામાં છે. કદાચ અસ્થિરતાનો વિકલ્પ આવી જાય તો પણ ધર્મીને આવી શ્રદ્ધા તો ખસતી જ નથી. કેવી શ્રદ્ધા? કે રાગ દ્વેષ વિના સમસ્ત જ્ઞેયોને જાણી લેવાની સર્વજ્ઞ શક્તિ મારામાં છે, સર્વજ્ઞ શક્તિ મારામાં પડી છે, એ શ્રદ્ધા એને ખસતી નથી. એટલે એ કદાચ કોઈક રીતે એને દોષ બીજા આવે, ચારિત્રના દોષ આવે ધર્મીને, કોઈ વિકલ્પ પણ આવે, પણ છતાંય પણ એને આ શ્રદ્ધા જાય નહીં કે મારામાં સર્વજ્ઞ શક્તિ ભરી પડી છે, એને જાય નહીં. એના પછીનું છે વચનામૃત, પોતાના જે પૂર્ણ સ્વભાવને પ્રતીતમાં લીધો છે તેના જ અવલંબનના બળે અલ્પકાળમાં ધર્મીને પૂર્ણ સર્વજ્ઞતા ખીલી જાય છે. પૂર્ણતા પ્રગટ કરવા માટે એ જ પૂર્ણ સ્વભાવનો આશ્રય છે એમ અહીંયા કહેવું છે. અવલંબન કોનું છે? અવલંબન પૂર્ણ સ્વભાવનું અવલંબન છે. પૂર્ણ સ્વભાવ એટલે શુદ્ધ નિર્મળ આત્માનું સ્વરૂપ, જેને પ્રતીતમાં લીધું હતું એના આશ્રયે, એના અવલંબને, એના બળે એ ધર્મી પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, સર્વજ્ઞતાને પ્રાપ્ત કરી લે છે. જય હો તે સર્વજ્ઞતાનો અને સર્વજ્ઞતાના સાધક સંતોનો. તો આજે અહીંયા સુધીનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો, એટલે કે પરિશિષ્ટ પહેલું આપણે પૂરું કર્યું. હવે પરિશિષ્ટ બીજું છે એ આવતી વખતથી આપણે શરૂ કરીશું. તો પરિશિષ્ટ પહેલાની અંદર ગુરુદેવના ઘણા વચનામૃતો આવ્યા અને સર્વજ્ઞતાની ખૂબ 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 છણાવટ કરી, કેવી રીતે કોના આશરે, બધી ઘણી બધી સૂક્ષ્મ વાતો પણ એમણે લીધી અને ખૂબ આનંદ આવ્યો. આપણે હવે આવતી વખતે પરિશિષ્ટ બીજાથી શરૂ કરીશું. આજના સ્વાધ્યાય સંબંધી જો કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈએ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને હવે પરિશિષ્ટ બીજું આપણે આવતી વખતથી શરૂ કરીશું. જય જીનેન્દ્ર.